તારીખ 20/7/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 988 989 અને 990 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 590 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
પ્રવર્તે છે તથા શાસ્ત્રની ઓથનો કહે છે કે મને પણ સમય દ્રષ્ટિની જેમ બંધન નથી, તે નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ છે. અનંત ગુણથી પરિપૂર્ણ એવો આત્મ સ્વરૂપ છે, અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપનું ભાન નથી. શુદ્ધાત્મ પદનું જેને ભાન નથી, તેથી શુદ્ધાત્મ પદનો જેને આદર નથી, અને શુદ્ધાત્મ પદના આદરપૂર્વક શુભાશુભનો જે નિષેધ થવો જોઈએ એવો પ્રકાર તેને નથી. આત્માનું ભાન નથી એટલે શું કે જેને આત્માનું ભાન છે એને પોતાના નિજ પરમ પદનો પરમ આદર વર્તે છે, શુદ્ધ પદનો આદર વર્તે છે, તેથી અશુદ્ધતાનો નિષેધ વર્તે છે. એવો પ્રકાર છે, નિજી નિષેધનો આ પ્રકાર છે. શુભાશુભ ભાવનો નિષેધ તો શુદ્ધાત્મ પદના આદરની વિધિ એવું અનેકાંત પણ જેની પર્યાયમાં ઉત્પન્ન થયું છે એને શુભાશુભ ભાવનો નિષેધ આવે છે તે યોગ્ય છે, યોગ્ય છે અથવા એ સમ્યક છે એ સત્ય છે. પણ એમ નથી થયું અને એમ થવાનો જેનો પ્રયત્ન અભ્યાસ પણ નથી, તો એમ કે એમ નથી થયું ત્યાં સુધી તો અમે પુણ્ય ઉપાધિ માનીને ચાલીએ, મિત્ર પુણ્ય છોડીને બાપમાં જશું તો નિશ્ચયાભાસી થઈ જશું. અહીંયા કહ્યું તો એમ પુણ્ય ઉપાધિ માનીને ચાલે એને પણ એનો નિષેધ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી. પુણ્ય ભાવ થવા એક વાત છે, શુદ્ધાવ થવા એક વાત છે, અને એની મુખ્યતા થવી બીજી વાત છે. જે જીવોને શુદ્ધાવો મુખ્યતા સહિત થાય છે તે શુદ્ધાવોની મુખ્યતા સહિત શુદ્ધાવો થાય છે તે કદી શુભને છોડીને શુદ્ધતામાં આવી શકતા નથી. તેથી શુભાવ થાય તો પણ તેની મુખ્યતા ન થાય. એ પ્રકારે જો શુભાવ થાય તો એ શુભાવના રસમાં ચડીને જાય, પુણ્યના રસમાં ચડીને જાય, અને શુદ્ધાત્માનો અનાદર એને થઈ રહ્યો છે કે એમને ચાલુ ન રહે. એ છૂટવાનો પ્રસંગ ક્યારે છે કે શુભ થવા છતાં શુભની મુખ્યતા અને શુભની કિંમત ન રહે તો. આ એવો ભૂલ છે કે આત્મ સ્વરૂપનું ભાન અમને થયું નથી પછી અમારે કઈ પુણ્યને છોડીને પાપમાં પ્રવર્તવું યોગ્ય તો નથી. આ ગુરુદેવનું વચન છે માટે અમે પાપ છોડીને પુણ્યમાં પ્રવર્તીએ છીએ, કાંઈ પુણ્ય છોડીને પાપમાં ન જઈએ. અને ભાન થશે ત્યારની વાત, પછીની વાત જુદી છે. તો એને તો ભાન થવાનું પણ અવસર પાછો આવતો નથી. શુભાવ થાય તો પણ એ શુભાવની કિંમત આપીને, કિંમત નાખીને તું શુભાવમાં રોકાઈ જા તો તને એ શુભાવ છૂટી અને શુદ્ધ ભાવ થવાનો કોઈ પ્રસંગ નથી, અવસર નથી. એ પણ સાથે સાથે જાણવું જોઈએ. અહીંયા નિશ્યાભાષી સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ છે. એ એવું કરે છે કે એને પોતાને તો અંતરમાં શુદ્ધાત્મ સ્વરૂપનું ભાન નથી અને તે કોઈને છોડીને પાપમાં પ્રવર્તવા લાગે છે. પાપમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે સિદ્ધાંતની ઓથ લે છે, શાસ્ત્રની ઓથ લે છે. શાસ્ત્ર વચન, કોઈ એક શાસ્ત્ર વચનનો છળ પકડે છે, એની બુદ્ધિની મતિની વક્રતા છે. જ્યાં જેટલું જેમ કહ્યું હોય ત્યાં તેટલું તેમ જ જ્ઞાનમાં ભાષવું ને એનથી વધારે વાતને આખી પાછી ખેંચીને લઈ જવી નહીં, એવી સરળ મતિ હોવી જોઈએ. એના બદલે હીન અધિકપણે વાતને ખેંચીને મળીને પોતાનું અહિત સાથે થાય તો એમાં શું, બીજાને તો કઈ લેવા દેવા નથી. પોતાનું અહિત સાથે પોતાનું મતિ દોષનું કારણ છે, એ વક્રતા નામનો દોષ છે. સરળ પરિણામી જીવને તો હંમેશા એવો અભિપ્રાય છે કે જ્યાં જેમ જેટલું ઘણું છે એટલી મર્યાદા સાચવવી, એટલું જાણવું અને તેમ જાણતા આત્મહિત થાય, એ દ્રષ્ટિકોણને, એ લક્ષ્યને, પ્રયોજનને સાથે ને સાથે રાખો. એટલે આત્મભાન થયું નથી ને પુણ્યને છોડીને પાપમાં પ્રવર્તે, અને શાસ્ત્ર સિદ્ધાંતની ઓથ લઈને એમ કહે કે સમ્યક દ્રષ્ટિને બંધન નથી, મને પણ બંધન નથી. અથવા સમ્યક દ્રષ્ટિને પણ અનેક પ્રકારના ભોગ ઉપભોગ હોવા છતાં એને કાંઈ વાંધો આવતો નથી, તો અમે પણ હવે સાચું સમજવા ને સાચું માનવા લાગ્યા છીએ. હવે મારે આ બધું સાંભળી વાંચીને માટે અમને પણ હવે વાંધો
નથી.
એ તો ચારિત્રનો દોષ છે એમ કરીને ઘણા કાઢી નાખે. એ ચારિત્રનો દોષ છે, સમ્યક દ્રષ્ટિને ચારિત્રનો દોષ હોય છે. એ રીતે ગુણની દ્રષ્ટિ વાળા કદાપી દોષનો પક્ષપાત ન કરે. ગુણની દ્રષ્ટિ વાળાનું આ લક્ષણ છે કે દોષનો પક્ષપાત ન કરે, પોતાના દોષનો પણ પક્ષપાત ન કરે, અને પોતાને જેના ઉપર રાગ હોય એના દોષનો પણ પક્ષપાત ન કરે, બીજાના દોષનો પણ પક્ષપાત ન કરે. એટલી મધ્યસ્થ બુદ્ધિ થાય ત્યારે એને ગુણ કેળવાયો છે. જેને દોષ દ્રષ્ટિ તીવ્ર છે, ગુણ દ્રષ્ટિનો તો અભાવ છે, પણ જેની ઘણી દોષ દ્રષ્ટિ છે તે પોતાના દોષનો પણ સહેજે બચાવ કરી લે છે, અને પોતાને જેના ઉપર મમત્વ છે તેના દોષનો પણ તે બચાવ કરવા લાગે છે. એ દોષ દ્રષ્ટિની તીવ્રતાના સૂચક પરિણામ છે. સમ્યક દ્રષ્ટિ તો ગુણની ગુણ નિજી આત્માની દ્રષ્ટિ છે, એમાં તો એ પ્રકાર સંભવ નથી. તે की थी। सम्यक दृष्टि कभी शास्त्र ने औथ लेने एम न कहे कि मने पर बंधन नहीं, ये तो सम्यक दृष्टि ना अल्प बंधने जोने शास्त्रकार एवं निरूपण करे कि सम्यक दृष्टि अबंध परिणामी है, बंधन नहीं। पर सम्यक दृष्टि पोते तो पोताना नाना दोष ने पण मोटो जोवे, चारित्रना दोष ने पण एक मोटो दोष गणी है, ते दोष नो तेने निषेध आवे छे, आदर नथी आवतो पण एने निषेध आवे छे, अने ते दोष टाळवा प्रत्ये ते निरंतर हमेशा प्रयत्नवान होय छे। मोक्ष मार्ग तो गुण प्राप्ति नो मार्ग छे, अने गुण प्राप्ति ना मार्ग मा दोष ने टाळवानो प्रयत्न न होय तो तेने गुण प्राप्ति नो मार्ग कहेवो पण कई रीते, ये बात तो रहती। तेथी निश्चयाभासी मिथ्या दृष्टि एम वर्ते छे अथवा एम कहे छे अथवा एम जाने माने छे कि जेम सम्यक दृष्टि ने बंधन नथी तेम मने पण बंधन नथी, भले पाप भाव थाय एमां संगत तो थाय, અમે છીએ ગ્રસ્ત, ગ્રસ્તને તો પાપ ભાવ થાય, એવો સિદ્ધાંત પકડે છે તે નિયમથી નિશ્ચયાભાસી મિથ્યા દૃષ્ટિ છે। મિથ્યા દૃષ્ટિ તો છે જ પણ તે નિશ્ચયાભાસી મિથ્યા દૃષ્ટિ છે। આત્મા તો ગ્રસ્થી પણ નથી ને આત્મા તો ત્યાગી પણ નથી, મુનિ પણ નથી, આત્મા તો આત્મા છે, એમાં ક્યાં ગ્રસ્ત પણ કે મુનિ પણ કે ત્યાગી પણ છે, એ તો નિર્દોષ પરમાત્મા સ્વરૂપ છે, એને કોઈ પણ દોષનો આદર હોય તો એને પોતાનું સ્વરૂપ સ્વીકાર્યું છે એ વાત રહેતી નથી, નિર્દોષ તત્વ એને સ્વીકાર્યું છે એ વાત રહેતી નથી। નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ છે, જો ત્રણેય ફિરકાના સમાજની એવી અફવાઓ ચાલી કે સોનગઢમાં તો નિશ્ચયાભાસનો જ ઉપદેશ છે, નિશ્ચય પ્રધાન ઉપદેશને છળ પકડીને એવી રીતે જાહેર કર્યો કે સોનગઢમાં જાઉં નહીં, કાનજી સ્વામી નિશ્ચયાભાસનો ઉપદેશ આપે છે ને એમના ઘણા અન્યાયીઓ નિશ્ચયાભાસી થયા હોય એવું અમે જાણીએ છીએ, માટે નિશ્ચયાભાસી થઈ જવાય છે માટે ત્યાં જવું નહીં, નિશ્ચયાભાસી થવાથી બચવા માટે ત્યાં જવું નહીં, આવી અફવાઓ ચાલે ઘણા એવા હીન ભાગ્ય જીવોને એ વાત બેસી ગઈ, તો ભાગ્યહીન હોય તો એ વાત બેસી ગઈ ઘણાને સંપ્રદાયના જીવોને, તો પછી આપણે કાંઈ જવું નહીં, એવું હોય તો આપણે કાંઈ જવું ન, નજીક આવવાનો વિચાર કર્યો, પુરુષાર્થ કર્યો ન, એ વાત તપાસવાની પણ તસ્દી લીધી કે દરકાર કરી, તો એ સત્યથી અને મહાપુરુષના સમાગમથી દૂર રહી ગયા, એનું નુકસાન પોતાને થયું, બીજાને કાંઈ થયું, પણ અહીંયા તો નિશ્ચયાભાસી કેમ જીવ થઈ જાય છે એની પણ સાંગો પાંગ છણાવટ કરીને ચોખવટ કરવામાં આવી છે। નિશ્ચયાભાસી હોય એ પોતાના વીક પોઈન્ટની ચર્ચા ન કરે, કોઈ પણ માણસ આ એક સહજપણે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે જીવની,
બરાબર,
કે જે માણસ પોતાની નબળી કડી હોય એ વિષયની ચર્ચાને હાથમાં ન લે, ત્યાંથી એ દૂર રહે, અથવા જે પ્રકારનો પોતાને દોષ વર્તતો હોય તે પ્રકાશના તે પ્રકારના દોષની ચર્ચામાં એ ન ઉતરે, ઉતરી શકે નહીં, એટલી એની નબળાઈ હોય છે. એ માનસિક નબળાઈનું ચિહ્ન છે, સર્વત્ર આ નિયમ છે. જો નિશ્ચયાભાસી હોત તો નિશ્ચયાભાસની આવી ખુલ્લમ ખુલ્લી ચર્ચા છણાવટ કરીને ચર્ચા ન કરી શક્યા. આ એનો પુરાવો છે. પણ એક રાજનૈતિક એવો પ્રકાર છે, આ રાજનીતિનો પ્રકાર છે, કે તદ્દન ખોટી વાતને જે 100 વખત 1000 વખત કયા જ કરવી, એને શું કહે છે અંગ્રેજીમાં, અંગ્રેજીમાં ગોબલ્સનો સિદ્ધાંત કહે છે. એને એક નક્કી કર્યું કે એક જૂઠાણું હોય એને 100 વખત કહો એટલે એ સાચું થઈ જાય છે લોકોમાં. એટલે એને લોકોના માનવ સહજ સ્વભાવનો અભ્યાસ કરી લીધો કે મનુષ્યો કેવા છે, સામાન્ય પ્રકારને મનુષ્યો કેવા હોય છે, કે જૂઠાણું પણ સાચું ઠરાવવું હોય તો વારંવાર એના માનસપટ ઉપર એનું હેમરિંગ કરવું, ખોટું સાચું બનાવી જશે લોકોમાં. અને એવો ગંદો પ્રકાર ધાર્મિક ક્ષેત્રોમાં પણ ચાલે છે. આજે પણ એવી અનેક પ્રકારની જૂઠી અફવાઓ ફેલાવવામાં આવે છે કે જે ત્યાંથી અમુક સમાજ દૂર રહી જાય, અમુક જાતનો નબળો સમાજ છે એ ત્યાંથી દૂર રહી જાય. જ્ઞાનીને તો પર્યાયનો વિવેક વર્તે છે. જે સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે, ધર્મને ધારણ કરી રહેલા ધર્માત્મા છે, એને તો પોતાના સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવનું જ્ઞાન હોવાથી એની પર્યાયમાં સ્થૂળ દોષો નું જ્ઞાન ન થાય ને વિવેક ન થાય એવું કદી બનતું નથી. અથવા જ્ઞાની કે જે પૂર્ણ શુદ્ધતાના ધ્યેય આગળ વધી રહ્યો છે એને જ્ઞાની કહેવામાં આવે છે. જ્ઞાની કોને કહેવા, શુદ્ધતાની મુખ્યતાથી એની પરિભાષા કરીએ તો જે પરિપૂર્ણ શુદ્ધ પવિત્ર થવા માટે, પૂર્ણ શુદ્ધ થવા અર્થે જે પ્રતિ સમય સમયે સમયે ક્ષણે ક્ષણે અનન્ય ભાવે મોક્ષ માર્ગમાં મોક્ષ પ્રત્યે આગળ વધી રહ્યો છે અને જેનામાં તીવ્ર મુમુક્ષુતા પ્રગટિ છે, શ્રીમદજી એને તીવ્ર મુમુક્ષુ કહે છે, બીજાને સામાન્ય મુમુક્ષુ કહ્યા છે. જે સમ્યક દર્શન પામવા માટે પ્રયત્નશીલ છે એને મુમુક્ષુ કહ્યા, અને જે સમ્યક દર્શન પામ્યા તે મોક્ષ માર્ગમાં અનન્ય ભાવે ક્ષણે ક્ષણે આગળ વધી રહેલા તીવ્ર મુમુક્ષુ છે. તેનું લક્ષણ એ છે કે એમણે એ લક્ષણ ત્યાં બાંધ્યું છે કે પોતાના દોષને અપક્ષપાતપણે જોવા. શું એનું લક્ષણ બાંધ્યું? પોતાના દોષનો પક્ષપાત નહીં કરતા, પોતાના દોષને અપક્ષપાતપણે જોવા, અને એ દોષ જોતા અપક્ષપાતપણે દોષને જોતા સ્વચ્છંદનો નાશ થાય. તટસ્થ કહો કે પક્ષપાત નહીં કરવો એને અપક્ષપાત કહો. સામાન્ય રીતે સામાન્ય જગતના જીવોને પોતાના દોષનો પક્ષપાત આવે છે, એટલે સ્થૂળપણે કે સૂક્ષ્મપણે મિથ્યા દ્રષ્ટિ જીવો નિશ્ચયાભાસી હોય છે અને સ્વચ્છંદી હોય છે. એ જ નિશ્ચયાભાસનો પ્રકાર છે અને એ જ સ્વચ્છંદનો પ્રકાર છે.
દોષ બીજા મારો નહીં,
કાં તો કર્મો ઉપર દોષ નાખે કાં તો સંયોગ ઉપર દોષ નાખે. એવા સંયોગો થયા કે એમ કરવું પડ્યું, એમાં અમારો વાત નથી, સંજોગો એવા ઉભા થયા. કર્મનો ઉદય હતો, અમે શું કરીએ એમાં, અમે શું કરીએ, એવો જ કોઈ આગ્રહ ઉદય. જ્ઞાની એમ વિચારતા નથી, જ્ઞાની થવું છે પણ એમ વિચારતા નથી, દોષ તો અમારો છે. ભલે ઉદય તો પૂર્વ કર્મ અનુસાર હોય પણ આમાં દોષ છે, અમારો દોષ છે, અમારો દોષ અમારાથી કરાયેલો છે, એવું પ્રમાણિક સ્વીકાર દોષ પ્રત્યે હોવો જોઈએ, તો જ એ દોષ ટળી અને નિર્દોષ થવાય, નહીતર દોષ ટળવાનો કોઈ અવસર નથી. એવું અપક્ષપાત પણ નિજ દોષોનું જેને અવલોકન છે તે મોક્ષ છે, અને જે મોક્ષ માર્ગમાં ક્ષણે ક્ષણે અનન્ય ભાવે પ્રવર્તે છે તે તીવ્ર મોક્ષ છે. તેને જ્ઞાનીને, એવા જ્ઞાનીને દોષનો પર્યાયમાં વિવેક ન હોય, અવિવેકે વર્તે એમ બનતું નથી, એનું બરાબર એનો વિવેક હોય છે. વિવેક હોય છે એટલે એનું જ્ઞાન હોય છે ને એનો નિષેધ પણ એને હોય છે. એ ઉપાધિ છે એમ કદી એને આવતો નથી. જ્યાં જીવ દોષનો પક્ષપાત કરે છે ત્યાં તે જીવને દોષની ઉપાધિતા આવી જાય છે, અને ત્યાં એની દ્રષ્ટિ ઊંધી થઈ જાય છે, રહી જાય છે, અથવા દ્રઢ થઈ જાય છે, ઊંધી દ્રષ્ટિ દ્રઢ થાય. બરાબર, એ પ્રકાર છે. પરંતુ જ્ઞાનીને એવું બધું નથી, એને તો બરાબર પર્યાયનો વિવેક વર્તે છે. નિશ્ચયા પાસી સ્પષ્ટીકરણ છે મોક્ષ માર્ગ પ્રકાશના સાતમા અધ્યાયમાં, તો એ વિષય મુખ્ય ચાલ્યો છે. સાતમા અધ્યાય ઉપરના
પ્રવચન,
ત્યાં તો પહેલું પ્રકરણની શરૂઆતમાં જ પહેલું પાનિયું નિશ્ચયા પાસેનું લીધું છે, પછી વ્યવહારા પાસેનું, અને જૈના ભાષી લીધા છે એટલા માટે કે એમાંથી સ્પષ્ટ થાય છે કે નામે જૈન માટે સમ્યક દ્રષ્ટિ એમ નથી. જૈન હોવા છતાં એ મિથ્યા દ્રષ્ટિઓ હોય છે, અને એમાં આ એના મુખ્ય પ્રકારો છે કે નિશ્ચયાભાસ થાય છે, વ્યવહારાભાસ થાય છે, અને ઉભયાભાસ થાય છે. સ્થૂળપણે પણ એમ બને છે અને સૂક્ષ્મપણે પણ એમ બને છે. તેથી આભાસથી છૂટીને સમ્યક માર્ગમાં આવવા માટે આ બધું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
સાતમો અધિકાર તો બહુ ગુણદેશ
મુખ્ય લેતા હતા, કેમ કે સામાન્ય રીતે ગુરુદેવને સાંભળવા આવતા એ કુદેવાદીમાં તો માને નહીં. દેવગુરુ શાસ્ત્રનો તો ચોખ્ખો નિર્ણય થા થયો હોય, એ ઉપરાંત કઈ આભાસ રહી જતો હોય તો નીકળી જાય, એટલે આ અધિકાર મુખ્યપણે લેવામાં આવે.
ક્લાસમાં
વર્ષો સુધી આ અધિકાર 989 આત્મા આનંદ સ્વરૂપ છે અને વિકાર મારું સ્વરૂપ નથી એમ ભાન થતાં આનંદનો અંશ પર્યાયમાં આવ્યો ત્યારે રાગ રહીત દશા થઈ તે અનેકાંત છે. અસ્થિને નાસ્તિથી અનેકાંત કહેવામાં આવે છે, એમાં અસ્થિ થઈને નાસ્તિ પણ થઈ, આનંદની અસ્થિ થઈ, જે આત્માનો આનંદ અનંત કાળમાં ઉત્પન્ન થયો નહોતો તે ઉત્પન્ન થયો, તે અસ્થિ થઈ, અને સમ્યક પ્રકારે રાગનો અભાવ નહોતો થયો તે નાસ્તિ થઈ, એમ કહેવું છે. રાગ મંદ થયો હતો પણ રાગનો નાશ અભાવ નહોતો થયો, એ દશા થઈ તેને નાસ્તી થઈ, એમ અસ્થિ નાસ્તી પૂર્વક જે ધર્મ પ્રગટ થયો એને અનેકાંતિક ધર્મ કહેવામાં આવે છે. એ સાચું સત્ય અનેકાંત થયું. શું કહે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે. અહીંયા આનંદ ઉત્પન્ન થયો ને એટલે આનંદ સ્વરૂપની વાત લીધી છે. અનંત ગુણ સ્વરૂપ છે, અનંત ગુણ નો ભંડાર છે આત્મા. એકલા ગુણ જ ભર્યા છે, થાસી થાસી ને આત્મામાં ગુણ ભર્યા છે અને અલૌકિક ગુણો ભર્યા છે. જ્યાં લૌકિક ગુણો દોષમાં જાય એવું જેનું ગુણ નું સ્તર છે, ક્રોધ ન કરે અને ક્ષમા રાખે ત્યારે એને ગુણવાન કહે છે. પણ ક્ષમા વગેરે દોષ ભાવ છે એવો રાગ રહિત નિર્દોષ ક્ષમા ભાવ છે. નિર્દોષ નિર્દોષ ક્ષમા એને કહેવામાં આવે છે. એવા લોકોત્તર અથવા અલૌકિક ગુણો કેટલા છે કે અનંતા ગુણ છે. આકાશના પ્રદેશોથી પણ અનંતા, દશે દિશામાં જે ક્ષેત્રનું માપ નથી, ક્યાંય પાછળ ક્યાંય માપ નથી, એટલા જે અનંત આકાશના પ્રદેશો છે તેનાથી પણ અનંતા ગુણોનો ભંડાર આત્મા છે. છે ભલે આટલા દેહ જેટલા ક્ષેત્રમાં પણ અનંત ગુણોની હસ્તી એની અંદર છે. એ હસ્તીને એવી રીતે અહીંયા પ્રસિદ્ધ કરે છે કે એ નિર્વિકાર હસ્તી છે. આત્મા આનંદ સ્વરૂપ છે, પણ આનંદ સ્વરૂપે છે, અનંત ગુણ સ્વરૂપે છે અને અંદર વિકાર પણ ભર્યો છે. વિકાર પણ ભર્યા છે અંદર એમ નથી. નિર્વિકાર સ્વરૂપ આત્મા છે, વિકાર એ મારું સ્વરૂપ નથી. કેમ કહે છે? વર્તમાન અવસ્થાનો વિકાર જોઈને એમ કહે છે કે આ મારું સ્વરૂપ નથી. અનંત અવિકાર ગુણ સ્વરૂપ, અનંત ગુણ પણ કેવા કે અનંત અવિકાર ગુણ સ્વરૂપ મારું સ્વરૂપ છે અને વર્તમાન સમયનો એક સમયનો પર્યાયમાં વિકાર છે મારું સ્વરૂપ નથી. એમ જેને ભાન થયું છે પોતાના સ્વરૂપનું, જેને ભાન થયું છે, છે એવું ભાન થયું છે, જેવું નિર્વિકાર સ્વરૂપ છે, અવિકાર સ્વરૂપ છે. શિલ્પદની સ્તુતિમાં અવિકારી કહેવાય કરો છો. અવિનાશી એટલે શાશ્વત છે અને અવિકાર શાશ્વત છે. પાછો ક્યારે ભૂતકાળમાં વિકાર વાળું હતું કે ભવિષ્યમાં વિકાર વાળું થશે એમ પણ નહીં. સદાય અવિનાશી અવિકાર સ્વરૂપે છે અને પરમ ચૈતન્ય રસનું ધામ છે. પરમ રસનું ધામ કહ્યું ને, પરમ આત્મ રસ, પરમ ચૈતન્ય રસ, પરમ આનંદ રસ, એવા અમૃત રસનું જે ધામ છે એનું મારું સિદ્ધપદ છે. સર્વોત્કૃષ્ટ છે એટલે એને જગત શિરોમણી કહેવામાં આવે છે. જગતનું શિર ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ અંગ છે ને એનો મણિ પાછો એનો શોભા. એવું જેને ભાન થતા, ભાન થયાનું આ લક્ષણ છે કે અંદરમાં જે આનંદ ગુણ ભરેલો છે, આનંદ સ્વભાવ ભરેલો છે, એ આનંદ પ્રગટ થઈને અનુભવ ગોચર થાય છે. જેને આત્માનંદ કહેવામાં આવે છે એવો આનંદ, નિર્વિકાર આનંદ, નિર્દોષ આનંદ, શુદ્ધ આનંદ, જેને પર્યાયમાં આવ્યો એટલે અનુભવ ગોચર થયો. વળી એમ પણ નહીં કે પર્યાયમાં આવ્યો પણ ખબર ન પડી, એમ પણ નહીં. કલ્પના એ છે, લોકો એવી રીતે કલ્પના કરે છે ચોથા ગુણ સ્થાને શાસ્ત્ર વાંચીને પછી કલ્પના એ છે. જે જગન્ય સમયે સમય જગન્ય સમયે અને જગન્ય અંશે આનંદની ઉત્પત્તિ થાય પહેલી વહેલી, એ આનંદ એટલો જગન્ય હોય છે અને એનો સમય એટલો જગન્ય હોય છે કે ખબર ન પડે. સમ્યક દર્શનમાં આનંદ આવે એની ખબર ન પડે, એ વાત ખોટી છે. બરાબર ખબર પડે છે, ભલે એને આ આનંદ છે એવો વિચાર વિકલ્પ નથી, નિર્વિકલ્પ દશા છે ને ત્યાં, પણ પછીથી વિકલ્પમાં આવે છે ત્યારે એને એના ઉપર ભૂતકાળની થયેલી દશા ઉપર ઉપયોગ જાય છે. અને બરાબર એને ખ્યાલ આવે છે કે મને આવો આનંદનો અનુભવ થયો હતો, થઈ ગયેલા વર્તી ગયેલા આનંદનો એને બરાબર ખ્યાલ આવે છે. સ્વગ્નિ ઉપર જાય અને સ્વગ્નિ થી છૂટીને પરગ્નિ ઉપર જાય ત્યારે એને અસંખ્ય સમય લાગે છે. એવો અસંખ્ય સમયનો સ્થૂળ ઉપયોગ છે સદ્મસ્થને કોઈ પણ જ્ઞેયમાં ટકવાનો, અસંખ્ય સમયનો સ્થૂળ ઉપયોગ છે. પહેલા પરગ્નિ થી છૂટ્યો સ્વગ્નિમાં આવ્યો, સ્વગ્નિ થી છૂટીને પરગ્નિમાં ગયો, એ બંનેની સંધિમાં અસંખ્ય સમય છે, વચ્ચે પણ અસંખ્ય સમય છે. અંતર જગન્ય અંતર્મૂર્તના પણ ભલે એક સમયને છ આવલી હોય પણ અસંખ્ય સમય છે. અંતર્મૂર્તના એ અસંખ્ય સમય છે અને અસંખ્ય સમયનો સદમસ્તનો ઉપયોગ અપૂર્વ આનંદને વેદે ને એને પોતાને ખબર ન પડે એ વાત ગપુ મારવા જેવી છે. એ વસ્તુ સ્થિતિ એ આનંદ ઉપર થી તો એને ભાન થાય છે કે ઓ મુનિ ને પ્રચુર આનંદની દિશા કેવી હોય, તેથી એને મુનિ દશાની ભાવના થાય છે. આવો અપૂર્વ અવસર મને પણ, અને એ જ આનંદ ઉપરથી એને સિદ્ધપદના પરમાનંદનું પણ ભાન થાય છે કે ભગવાન સિદ્ધ પરમાત્માને સિદ્ધાલયમાં કેવો પરમાનંદ વર્તે છે એવું એમને બરાબર ત્યાં ભાન થાય છે. એટલે ત્યાં સિદ્ધપદનું જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે, એટલે મોક્ષ તત્વનું એને યથાર્થ જ્ઞાન થયું એમ પણ કહેવામાં આવે છે. અને મુનિ દશામાં સમર નિર્જરા તત્વનું જ્ઞાન થયું એમ પણ કહેવામાં આવે છે. એ શુદ્ધ પર્યાયનું જ્ઞાન અશુદ્ધતા સાપેક્ષ હોવાથી અશુદ્ધતાનું પણ જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. શુદ્ધ અશુદ્ધ બંને સાપેક્ષ છે. આમ નિર્વિકલ્પ દશામાં નવે તત્વનું જ્ઞાન યથાર્થ ભેદ પીડા વિનાનું, નવ તત્વના ભેદ પીડા વિનાનું નિર્વિકલ્પ અભેદ નવ તત્વનું જ્ઞાન પ્રથમ ઉત્પન્ન થઈ જાય છે. તેને નવ તત્વનો ભૂતાર્થ આશ્રય થયેલું સમ્યક દર્શન કહેવામાં આવે છે. ભૂતાર્થ આશ્રિત નવનું જ્ઞાન સમ્યક દર્શન છે, તેની ગાથા છે સમયસર, એ આ પ્રકારે છે. નવનો ભેદ નથી, નવનો વિકલ્પ નથી ત્યાં. એમ આત્મા એટલે પોતે, આત્મા એટલે કોઈ બીજો નહીં પણ આત્મા એટલે પોતે અંદરમાં અનંત આનંદ સ્વરૂપ છે, અનંત નિર્વિકાર આનંદ સ્વરૂપ છે, અને વર્તમાન એક સમયની પર્યાયમાં વર્તતો વિકાર ભાવ તે મારું સ્વરૂપ નથી. વિકાર ભાવ છે પણ એ મારું સ્વરૂપ નથી એમ ભાન થતા એમ એક વાત સાથે લીધી છે. ભાન સ્વરૂપ ના ભાનમાં વર્તમાન દોષ નો નિષેધ છે કે એવો હું નહીં, હું એવો નહીં, એવું જેને નિષેધ છે. અને એ ભાનમાં અસ્થિ ઉત્પન્ન થઈ આનંદની પૂર્વે અનંતકાળમાં ક્યારે પણ નહોતો ઉત્પન્ન થયો એવો અપૂર્વ આનંદ પર્યાયમાં આવ્યો આવ્યો એટલે અનુભવમાં આવ્યો ત્યારે જે વિતરાગ દશા રાગ રહીત દશા થઈ, ભલે આંશિક પણે પણ રાગ રહીત દશા થઈ, તે ખરેખર અનેકાંત ને પામ્યો. તે અનેકાંત છે, એવું અસ્થિ નાસ્તિ રૂપ પરિણમન થયું, તે અનેકાંતિક પરિણમન થયું, એને સમ્યક અનેકાંત કહેવામાં આવે છે. આ સમ્યક અનેકાંત છે, બાકી બધી વાતો આવું પરિણમન તે સમ્યક અનેકાંત છે, બાકી બધી અનેકાંતની વાતો ભલે ચાલે વિદ્વાનોના સમાજમાં વિદ્વાનોના સમૂહમાં, પણ સાચું અનેકાંત આ જ્ઞાનીને ઉત્પન્ન થયું તે છે. પછી તે ભલે તિર્યંચ હોય તો પણ એને અનેકાંત સાચું છે, અને વાદ વિવાદ ન કરી શકતો હોય તો પણ એને અનેકાંત આ સાચું છે. આ અનેકાંત સાચો. જૈન ધર્મનું જેને અનેકાંત કહેવાય છે એ મૂળમાં આ અનેકાંત છે. પછી એના ભંગ ભેદ થી અનેક પ્રકારે અનેકાંત કહેવાય છે. મૂળ વાત મૂળ ચીજ આ છે, આ વસ્તુ મૂળ છે, આ તત્વ છે જૈન ધર્મનું. આ અનેકાંતિક તત્વ આ છે. અત્યારે નામ જૈન રહ્યું ને આ વાત ઘૂસાઈ ગઈ, સાપ ગયા ને લીસોટા રહી ગયા. એવું છે અને રાગની રૂચિ છૂટી તે રાગનું ધ્યેય પણ છે. ધ્યેય ઉપાધિ વાસ્તવિક પ્રકારે પરિણમનમાં કેમ હોય એની ભાષા થઈ આ કે જ્ઞાન સ્વભાવ તરફ ઢળે, જેનું જ્ઞાન સ્વભાવ તરફ ઢળે, સ્વભાવ સન્મુખ થાય અંતર્મુખ થાય ત્યારે એને સ્વભાવને ઉપાધે માન્યો, ત્યારે એને સ્વભાવ ઉપાધે થયો, ત્યારે એણે સ્વભાવને ઉપાધિ કરીને સ્વભાવની ઉપાસના કરી, સ્વભાવની આરાધના કરી, સ્વભાવની સાધના કરી. એમ કે વિકલ્પ છે નહીં, એમ અહીંયા એમ કેવું છે. બીજી લીટીમાં એ વાત છે કે સ્વભાવ ઉપાધિ અને રાગ હે એવો વિકલ્પ ઉઠાવવો તે કાર્યકારી નથી, અથવા તે એ ઉપાધિ પણ વાસ્તવિક નથી. સ્વભાવને ઉપાધિ સ્વભાવ ઉપાધિ છે એવો વિકલ્પ આવે એવી ભાષા થાય. આત્મા તો વિકલ્પ કરે છે, તેને વિકલ્પની માં વાત લીધી છે, પણ એવો વિકલ્પ આવે અને એવો ભાષાનો યોગ હોય તો સ્વતઃ એવી ભાષા પણ થાય, એ આત્માનો અધિકાર નથી. અને રાગ હે છે એવો વિકલ્પ આવે ને એવી ભાષા થાય, તો એવો વિકલ્પ થાય ને એવું કોઈ કહે તે કઈ હે ઉપાદેનું વાસ્તવિક સ્વરૂપ નથી. એ ખરેખર હે ઉપાદે પણ એને કહેવાય નહીં. તો હે ઉપાદે પણ કોને કહેવાય એમ કહે છે કે જેને સ્વભાવ ઉપાધિ થતા સ્વભાવ અંતર્મુખ થઈને પરિણમનમાં ધણું થાય, પરિણમનનું સમસ્ત ગુણોનું પરિણમન સ્વભાવ પ્રત્યે ઢળે, તેને સ્વભાવ સાક્ષાત ઉપાધિ થયો એમ કહેવાય. લોકો પક્ષ શું કરે છે, તો અમે જેને માનીએ છીએ પણ આમ જ કહે છે, અમે જેને માનીએ છીએ આમ જ કહે છે, પણ હવે એ કહે છે બે છે એ તો ભાષાની વાત છે ને, વિકલ્પ થાય એની પણ અહીંયા
ના પડે,
એ ચીજ ને અહીંયા માનવાની નથી. શું કહે છે, પક્ષ કરે તો એમ કરે ને, અમે જ્યાં સાંભળવા જઈએ છીએ, અમે જેને માનીએ છીએ બધું આવું જ કહે છે, એ કહે છે એ તો એક પ્રમુખ કુદરતના પરિણામ છે, એને વિકલ્પ થયો એ પણ ચીજ નથી, વસ્તુ નથી. આમાં અહીંયા વસ્તુ એ છે કે એનું પરિણમન સ્વભાવ તરફ ગયું છે, તો એને સ્વભાવ ઉપાધિ છે. કીધા કરે, બોલ્યા કરે કે વિકલ્પ કર્યા કરે, એને પણ અહીંયા હજી કાંઈ સ્થાન આપવામાં આવતું નથી એમ છે. એના સ્થાનની કોઈ ગણતરી નથી અહીંયા. જ્ઞાન અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપનું સ્વભાવનું અનુભવન કરે ત્યારે એ જ્ઞાન સ્વભાવ સન્મુખ થયું, અંતર્મુખ થયું ને ઢળ્યું એમ કહેવામાં આવે છે. અને એ જે જ્ઞાન ઢળ્યું એને સ્વભાવ ની સાક્ષાત ઉપાદેતા થઈ ગઈ, કે જે સ્વભાવ એના ખ્યાલમાં આવ્યો જણાયો એને, કે ઓ અનંત અનંત ગુણનો મહિમાવંત મારો સ્વભાવ છે, ત્યારે એનો મહિમામાં સ્વભાવના રસની ઉત્પત્તિ થઈ, આદર થી એનો રસ ઉત્પન્ન થયો. એ રસ એવો ઉત્પન્ન થયો કે જેવો નિર્વિકલ્પ સ્વભાવ છે એવું જ તાદ્રશ્ય અભેદ નિર્વિકલ્પ પરિણમન તન્મય પરિણમન થયું, ત્યારે એને સ્વભાવને સાક્ષાત ઉપાધિ કર્યો એમ કહેવામાં આવે છે. યોગિન્દ્ર દેવની યોગિન્દ્રાચાર્ય થયા, પરમાત્મા પ્રકાશના રચિતા. યોગિન્દ્ર દેવ તો પરમાત્મ પ્રકાશમાં વાતે વાતે એમ કહે છે, ટીકા કરે છે બ્રહ્મદેવશ્રી એ. બ્રહ્મદેવશ્રી ટીકામાં વારંવાર એમ કહે છે કે જ્યાં નિર્વિકલ્પ સમાધિ નો કાળ થયો ત્યાં સાક્ષાત ઉપાધિ પણ છે. શું, જ્યાં આત્માને નિર્વિકલ્પ સમાધિમાં એ આવ્યો ત્યારે એને આત્મા સાક્ષાત ઉપાધિ થયો. જ્યાં સુધી ઉપાદે છે ઉપાદે છે ઉપાદે છે એવો વિકલ્પ આવ્યા કરે ને એવી વાત કર્યા કરે ત્યાં સુધી સાક્ષાત ઉપાદે નથી કહેતા એમ કહે છે. કેમ કે વિકલ્પમાં રાગ છે, રાગને મૂકતો નથી, અને વિતરાગ સ્વભાવ ઉપાદે છે, રાગને મૂકે નહીં, વિતરાગ સ્વભાવ ઉપાદે છે એ વાત એની બરાબર નથી. એ બેહુદી વાત છે કે રાગને તો પકડે છે ને વિતરાગ સ્વભાવને ઉપાધિ કરે છે, આ કઈ જાતની વાત છે. વિપર્યાસ રહી જ સમ્યક પરિણમન છે. આને પણ પકડે આને પણ પકડે, પણ એ બે તો વિરુદ્ધ છે, કેવી રીતે બેને પકડે છો, બેને પકડે છો એમાં તમે વિરુદ્ધતાને પકડી છે એમ કેમ કહો છો, અમે તો બેને પકડ્યા છે, અવિરુદ્ધતાને પકડી છે એમ કેમ કહેતા નથી, કે બેને પકડ્યા એમાં વિરુદ્ધતા રહેતી હોય તો જ બેને પકડે, એકને પકડે તો વિરુદ્ધ દિશામાં પકડે છે. કહે છે કે જ્ઞાન સ્વભાવ તરફ ઢળે છે, તેણે સ્વભાવને ઉપાધિ માન્યો, અને રાગની રુચિ છૂટી, જ્યારે સ્વભાવ તરફ ઢળ્યો ત્યારે રાગની રુચિ ન રહી, અર્થાત રાગની અરુચિ થઈને ભેદ જ્ઞાન થયું અને સ્વભાવનો અનુભવ થયો, ત્યારે તેને રાગનું ભેપણું છે, અંદરમાં રાગની રુચિ હોય કે આ રાગ તો ઠીક છે, આ રાગ તો ઠીક છે, ભૂમિકાનો રાગ છે માટે આ રાગ તો
આટલો તો ઠીક
છે. અરે અમને ભલે મુનિપણું નથી પણ અમે પંચમાવ્રત પાળીએ છીએ, ભલે અમને ભાવપિંગીપણું ન ફેટ્યું હોય પણ અમારો એવો ઊંચો રાગ છે કે અમે નિર્દોષપણે પંચમાવ્રતને 28મું ગુણ પાળીએ છીએ. એ રાગની રુચિ છે ત્યાં એને સ્વભાવનો આદર નથી. દુશ્મનનો પણ આદર કરે અને મિત્રનો પણ આદર કરે, વાતને મેળ ખાતો કદી બુદ્ધો નથી. રાગની રુચિ છૂટી તે રાગનું હેતુ છે. એટલે મોક્ષ માર્ગીને શુભરાગ વ્યવહાર રત્નત્રયનો આવવા છતાં એની રુચિ છૂટી ગયેલી છે એમ કેવું છે. શુભરાગ થાય છે તે શુભરાગ તેને રુચિપૂર્વક થતો નથી. નામ છે તો અરુચિપૂર્વક થાય તો એનો નિષેધ આવ્યા વિના રહે નહીં, એનો નિષેધ આવ્યા વિના રહે નહીં. માણસ આહાર કરે છે, પેટમાં ગડબડ થઈ વગરીમાં પોતાને ભાવતું મિષ્ટાન ખાતું હોય, ભાવતું ભોજન કર્યું, દૂધ પાક કે મેસું કરીએ જેને ભાવતું હોય, ગડબડ થી ને વોમિટ થાય, પછી સ્વાદ લેવા રોકી રાખે કે નહીં, રોકી રાખે આ ભાવતું પાછું ફરીને આવ્યું હોય તો એને કોઈ રોકી રાખે. મુખમાં તો આવે છે, બહાર નીકળે છે એમાં, મુખમાં તો આવે છે. રુચિ છે કે રુચિ છે એ જ પરમાણુ છે. જે પરમાણુને રાગે કરીને મીઠાશ લઈને આરોગ્યા હતા એ પરમાણુ ફરી મુખમાં આવ્યા પાછા. કેટલી રુચિ છે કે જરા પણ એક સેકન્ડ પણ એ ટકવા જોઈએ નહીં, થૂ થૂ કરીને કાઢી નાખે છે. એમ આ વિકલ્પ છે તો એક છે એમ કે છે. વિકલ્પ કે આ હોજરીમાં ગયો વિકાર પાયમાં ત્યાં ત્યાં પછી મેસુબ મેસુબ રૂપે રહ્યો નથી, દૂધપાક દૂધપાક રૂપે રહ્યો નથી. એ તો અંદર ઝેર થયું એટલે વોમિટ થયું છે, પછી એ હોજરી એને સંગ્રહ નહીં. કેમ કે એનો એક પ્રતિકાર સ્વભાવ છે, રેઝિસ્ટન્સ પાવર કહે છે શરીરનો, તે એને ઉછાળીને બહાર ફેંકે છે. ઉપરથી તો ચીજ નીચે જાય પણ નીચેથી ઉપર ક્યારે આવે કે એનું ઘણું જોર હોય ત્યારે. સેન્ટર ઓફ ગ્રેવિટીનો એ સ્વભાવ છે, ગુરુત્વાકર્ષણનો. નીચે આવે તો ઉપર જાય આપવા. આ નીચે સહેજે ગયેલી ચીજ ઉપર ફેંકે છે, એનું ઝેર ઉત્પન્ન થયું ત્યારે ફેંકે છે, શરીર પાછું ફેંકે છે. આ ઝેર ખાય છે ને, પેલા માકડની દવા પીએ છીએ, એ પણ માણસને આયુષ હોય તો ઝેર ઘરેની ઓગળીમાંથી
બહાર ફેંકે,
બહાર ફેંકે. પછી ભલે ચાંદા પડી જાય મજૂરીમાં પણ એને એક વાર તો બહાર ફેંકી દે, મૂછવાનો હોય તો એને સંગ્રહ નહીં. એમાં વિકલ્પ છે વોમિટ કરી નાખવાની ચીજ છે, વિકૃત થયેલી ચીજ છે. ભલે આત્માની પર્યાયમાં છે તો પણ એ ઝેર છે, ગમે તે પ્રકારનો રાગ છે તે ઝેર છે. અને જલ્દીથી વમી નાખવા, શીઘ્રપણે વમી નાખવા યોગ્ય છે. તેને જે પકડે છે તે ઝેરને ઝેર જાણતો નથી, ઝેરને અમૃત જાણે. આટલો ઊંટો સૂટો ફેર છે. પોતેરમી ગાથામાં એ વાત લીધી જ્યાં આત્માનો નિર્ણય થયો સ્વવિકલ્પ દશામાં, હું તો આકાશની જેમ સર્વથી જુદો, નિરાલંબ, નિરપેક્ષ, અનંત જ્ઞાન આદિ, અનંત ચતુષ્ટય આદિ, અનંત અનંત ગુણોનું મહાન તત્વ છું. ત્યાં એ નિર્વિકલ્પ તત્વના નિર્ણયનો જોર એના વિકલ્પને શીઘ્ર ગમી નાખ્યા છે. બે શબ્દ લીધા છે, શીઘ્ર અને વમન કરવું, જલ્દીથી ગમી નાખે છે. પછી નિર્ણય થયો ને વર્ષો સુધી નિર્ણય અમને છે, હવે અમે તો સમ્યક સન્મુખ થઈ ગયા છે, અમને નિર્ણય છે ને હવે અમે ગમે ત્યારે આ ભાવે કે બીજા ભાવે કે ગમે ત્યારે અમે પામી જશું. તેની અમને ખબર પડતી નથી. એવું લીધું છે અમૃતચંદ્રાચાર્ય, કળશ રચ્યો છે નિર્વિકલ્પ અનુભવ થવાનો. ત્યારે એમ કહ્યું કે અમને પહેલા નય પ્રમાણ નિક્ષેપના વિકલ્પ ચાલતા હતા, કે આત્મા નયથી નિશ્ચય નય આવો છે, પ્રમાણથી આવો છે. પણ એ નયના વિકલ્પો ક્યાં ચાલ્યા ગયા અને પ્રમાણ ક્યાં અસ્ત પામી ગયું અમને ખબર રહી નહીં. રસવિદ મહા અમે જાણતા નથી કે આ કેમ થયું. સ્વરૂપનો આકર્ષણ થઈને એવો રસ ચડ્યો, નિર્વિકલ્પ તત્વનો એવો રસ ચડ્યો કે એકદમ નિર્વિકલ્પ દશા થઈ એમાં વિકલ્પ ક્યાં અલોપ થઈ ગયા, અંતર્ધાન થઈ ગયા અમને ખબર પડતી નથી. એવી ભાષા લીધી છે, આત્મકળશ છે. રાગની છૂટી, રાગની રુચિ છૂટી, તે રાગનું હેય પણ છે. એમ કીધું અમે આ ફલાણી ચીજનો ત્યાગ કર્યો માટે અમને એ રાગ છૂટ્યો, એ રાગ હે કર્યો કે નહીં, કે નહીં. સમસ્ત પ્રકારના રાગની રુચિ છૂટે ત્યારે એને રાગનું હેય પણ થયું. આ તો તે એક રાગને લે કર્યો છે ને બીજા રાગને ઉપાધિ કર્યો છે, આમાં રાગ ક્યાં, રાગને ક્યાં તે છોડ્યો છે? એ તો રાગના ભેદને તે છોડ્યો, એ છોડવા છોડ્યો હોવાનું માન્યું, એ તો પાછો ઉભો થવાનો છે. પણ એને એ કાળે વર્તતો નથી એટલે એને એમ થાય કે મેં આ રાગ છોડ્યો, બાકી એ તો દબાઈને બેઠો છે, રૂંધાયેલો કસાય એનો દબાઈને બેઠો છે, એ પાછો વખત જોઈને ઉભો થયા વિના રહેશે નહીં, એના વખતે આવીને ઉભો રહેશે. એને રાગની રુચિ છૂટી નથી, તેથી તેને રાગનું ધ્યેય પણ આવ્યું નથી. કેટલી ચોખવટ કરી છે હે ઉપાદે, એમ કીધા કરે વાંચા શાસ્ત્ર વાંચીને. આત્મા ઉપાદે છે, રાગ હે છે, આત્મા ઉપાદે છે, બસ એક આત્મા જ ઉપાદે છે, રાગ હે છે. પણ એ કીધા કરે કે એમ વિકલ્પ થયા કરે, એ કાંઈ એ ઉપાદે પણ છે કે નહીં, એ ઉપાદે પણ ખરેખર નથી. પણ બહુ પ્રકાશમાં આવશે એ ઉપાદેના ઘણા બોલ છે. પ્રકરણ છે સાધ્ય સાધક નું, જેમ પ્રકરણ ચાલ્યું છે એમ હે ઉપાધિ નું ચાલ્યું છે. ક્યાંય ટોટલ એ માર્યો છે કે આવું હે ઉપાધિ પણ એના વિકલ્પો એનું હે ઉપાધિ પણ નથી. એવા વિકલ્પ થાય તે હે ઉપાધિ પણ નથી, પણ એવું નિર્વિકલ્પ પરિણમન થાય, રાગ રહિત વિતરાગ સ્વરૂપે વિતરાગ ભાવે નિર્વિકલ્પ પરિણમન થાય અને રાગાદીનો અભાવ થાય પરિણમનમાં, ત્યારે એને ખરેખર સાક્ષાત એ ઉપાધિ ગણો થયો એમ ગણવું જોઈએ. એટલે કહ્યું કે સ્વભાવ ઉપાદે અને રાગ હે એવો વિકલ્પ ઉઠાવવો તે કાર્યકારી નથી, અથવા એવો વિકલ્પ ઉઠાવે એને તું કાર્યકારી સમજીને સાધન ગણીને એ વિકલ્પમાં રહેવાનો વિચાર કરીશ નહીં. આપણે બીજા કાંઈ વિકલ્પ કરવા નથી. એક આત્મા ઉપાદે છે, સ્વભાવ ઉપાદે છે, સ્વભાવ ગ્રહણ કરવા લાયક છે, બસ આ વિકલ્પ કરવો. રાગાદી રહી છે બસ એટલું જ, એ જ વિચાર કરવો, એ જ વિચાર કરવો, એ જ વિચારમાં રહેવો. તો કહે છે કે એવો વિકલ્પ કાર્યકારી નથી, આમ નહીં કીધો. ત્યાં સુધી માર્ગદર્શન છે કે એવો વિકલ્પ તને આવશે નિર્વિકલ્પ થવા પહેલા નિર્વિકલ્પ થનારને પણ એવો વિકલ્પ હોય છે, પણ નિર્વિકલ્પ તો તે જીવ થાય છે કે જે જીવ એ વિકલ્પને કાર્યકારી નહીં ગણીને, કાર્યકારી નથી એમ ગણીને એને છોડે છે. ત્યારે જો એને કાર્યકારી સમજીને એને એ પકડ્યા કરે છે અથવા કર્યા કરે છે તો એ તો કાર્યકારી નથી, એ તો નથી જ. એટલે તને સાક્ષાત ઉપાદેતા સ્વભાવ થતી નથી ને રાગાદી નું સાક્ષાત એ પણ એમાં આવતું નથી. આમ થશે પણ થાય તો ખરું ને પહેલા, પણ થાય તો ખરું ને પહેલા, એ થાય તો ખરું એ ઉપેક્ષાનો વિષય છે કે થાય તે ખરું એમ કરીને અપેક્ષાનો વિષય તારે બનાવવો છે? થાય તે થાય તો પણ એને ગૌણ કરવું છે કે થાય તો ખરું ને એમ કરીને મુખ્ય કરવું છે? આ સવાલ છે કે એને ગૌણ કરવાનું છે, એની ઉપેક્ષા કરવાનું છે, થાય તો પહેલા તો થાય, પહેલા એમ જ થાય, પહેલા તો એમ જ થાય એમ કરીને એને મુખ્ય કરવાનું નથી. થાય તો ભલે એમ થાય પણ એ કાર્યકારી નથી. આમ જોવું છે, થાય તો ભલે થાય તો પણ એને એની સામે મારે જોવાનું નથી. એમ જોવું છે અજ્ઞાનીને વિકલ્પનો નાશ કરવાનો ઉદ્યમ નથી. જ્યારે અજ્ઞાનીને વિકલ્પ કરવાનો ઉદ્યમ છે, વિકલ્પને નાશ કરવાનો ઉદ્યમ નથી. આ તો હજી બીજી ક્રિયા કરાવે છે, સ્થૂળ ક્રિયાઓમાં જોડે છે. સંપ્રદાયની અંદર તો ધર્મના નાયકો ઘોડા જીવોને સ્થૂળ રાગમાં અને સ્થૂળ ક્રિયામાં જોડે છે. એને તો નિર્વિકલ્પ ધર્મ પામવાનો અવસર આવવાનો સવાલ રહેતો નથી. અહીં તો કહે છે કે સ્વભાવની ચર્ચા કરીએ છીએ, ગુણ દોષની ચર્ચા કરીએ છીએ, તેમાં ગુણ નિધાન આત્મા ઉપાધે છે અને દોષ માત્ર હે છે, એવી જે સમજાવવાની શૈલી કરી ત્યારે વિકલ્પ થયો એ વિકલ્પ કાર્યકારી નથી. ન તો તને કાર્યકારી છે કે ન તો અમને કાર્યકારી છે, કાર્યકારી નથી એટલે કોઈને કાર્યકારી નથી. એવો વિકલ્પના નાશનો ઉદ્યમ જ્ઞાનીને વર્તે છે, અજ્ઞાનીને હોતો નથી. એમ કહે છે
જય.